એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક બહુ જ મહત્વના વિવેચક સુરેશ જોશી એમના એક લેખ પર વાત કરવાના છીએ. લેખનું શીર્ષક છે ઈએમ ફોર્સ્ટર, અખિલાઈની આરત. આપણો હેતુ એ છે કે આપણે અંગ્રેજી નવલકથાકાર ઈએમ ફોર્સ્ટરની કૃતિઓને સુરેશ જોશીની નજરે સમજવાનો પ્રયત્ન કરીએ, ખાસ કરીને એમનો જે કેન્દ્રીય વિચાર છે અખિલાઈની આરત એ શું છે. ફોર્સ્ટરની વાત કરીએ તો એ નવાઈ લાગે કે એમણે છેલ્લી નવલકથા એ પેસેજ ટુ ઇન્ડિયા 1924માં લખી, પછી લગભગ અડધી સદી સુધી કંઈ નવું ન લખ્યું નવલકથા તરીકે.
હા, એ ખરું.
છતાં સાહિત્ય જગતમાં એમનું નામ ટકી રહ્યું. લોરન્સ કે કોનરાડ જેવા સમકાલીનો કદાચ એટલા ચર્ચામાં નથી રહ્યા જેટલા ફોર્સ્ટર આજે પણ છે. આનું શું કારણ હશે?
સાચી વાત છે. અને ફોર્સ્ટરમાં પેલું પરંપરાગત રીતે જે લેખકને ટકાવી રાખે ને એવા તત્વો ઓછા દેખાય.
જેમ કે
કોઈ ખાસ રાજકીય વિચારધારાનો પ્રચાર નહીં, ધર્મ પણ કેન્દ્રમાં નહીં, બલકે ઘણીવાર તો એમના પાત્રો પાદરીઓનો કે સંસ્થાકીય ધર્મનો ઉપહાસ કરતા જોવા મળે.
હા, એ છે.
શૈલી કે સ્વરૂપમાં પણ બહુ મોટા ક્રાંતિકારી પ્રયોગો નથી કર્યા એમણે. છતાં ઓછું લખીને પણ એમણે જે પ્રતિષ્ઠા મેળવી એ કમાલની વાત છે.
તો સુરેશ જોશી આનો જવાબ ક્યાં શોધે છે?
સુરેશ જોશી એમને નોવેલ ઓફ આઈડિયાના લેખક કહે છે, પણ માત્ર એટલું જ નહીં. એમનો મુખ્ય મુદ્દો એ છે કે ફોસ્ટરનો અસલી ફાળો એમના મુખ્ય આઈડિયા એટલે કે આ અખિલાઈની આરતના નિરૂપણમાં છે.
અખિલાઈની આરત,
હા, એ જ તીવ્ર ઝંખના, એ જ તલસાટ એમની બધી નવલકથાઓને જોડે છે, અને કદાચ એટલે જ એ આજે પણ આપણને સ્પર્શે છે. તો ચાલો સુરેશ જોશીની દ્રષ્ટિએ જોઈએ કે આ આરત એમની કલમે કેવી રીતે આકાર પામે છે.
ચોક્કસ. તો સૌથી પહેલા આ અખિલાઈની આરત એટલે શું? જોશી એને કેવી રીતે સમજાવે છે? પેલું હાવર્ડ ઝેન્ડનું વાક્ય યાદ આવે છે, ઓનલી કનેક્ટ ધ પ્રોઝ એન્ડ ધ પેશન.
બિલકુલ બિલકુલ. એ જ જોશી એ જ સૂત્રને પકડીને વાત માંડે છે. એ કહે છે કે માણસનું ભાવ જગત છે ને, એટલે કે એની લાગણી, વિચાર, વૃત્તિ, આંતરિક અનુભવોની દુનિયા એ જાણે પૃથ્વીના બે ગોળાર્ધ જેવી છે.
ઓ, કેવી રીતે?
એક તરફ છે બુદ્ધિ, તર્ક, વ્યવહાર, શિસ્ત, જેને ફોસ્ટર પ્રોઝ કહે છે, અને બીજી તરફ છે આવેગ, સહજ વૃત્તિ, કલા, પ્રકૃતિ એટલે કે પેશન. અને માણસ જો ખાલી એક જ ગોળાર્ધમાં જીવે તો એ અધૂરો રહે છે, પૂર્ણતાનો અનુભવ નથી કરી શકતો.
એટલે જોડાણ જરૂરી છે.
હા, જોશીના મતે ફોસ્ટરની નવલકથાઓ આ બે વિરોધી લાગતા છેડાઓને જોડવાની, બે ગોળાર્ધ વચ્ચે પુલ બાંધવાની યાત્રા છે, અને આ યાત્રા સહેલી નથી, એ ક્રમશઃ વધુને વધુ મુશ્કેલ બનતી જાય છે.
કેવી રીતે?
પાત્રો ભૌગોલિક રીતે પણ દૂર જાય છે. પહેલી નવલકથામાં ઇંગ્લેન્ડથી ઇટાલી, પાંચમીમાં તો છેક ભારત સુધી.
સાચી વાત.
પણ ખરી યાત્રા તો આંતરિક છે, વ્યક્તિના પોતાના અંદરના વિરોધોને જોડવાની મથામણ.
અને આ વિચાર ખાસ કરીને બે વિશ્વયુદ્ધો પછીના સમયમાં, જ્યારે યુરોપમાં બધું ભાંગી પડ્યું હતું, મૂલ્યો તૂટી ગયા હતા, ત્યારે તો બહુ જ પ્રસ્તુત લાગ્યો હશે નહીં?
ચોક્કસ. એ છિન્ન ભિન્ન થઈ ગયેલા સમયમાં ફોર્સ્ટરની આ જોડાણની વાત, અખંડિતતાની ઝંખના એ લોકોને ક્યાંક રાહત આપતી હતી, એક આશા આપતી હતી. જોશી માને છે કે ફોર્સ્ટરની લોકપ્રિયતાનું આ એક મોટું કારણ રહ્યું.
તો ચાલો આપણે એમની નવલકથાઓમાં આ વિચારનો વિકાસ જોઈએ. જોશીના વિશ્લેષણ મુજબ ક્યાંથી શરૂઆત કરે છે જોશી?
જોશી કહે છે કે આના બીજ ફોર્સ્ટરની એક જૂની નવલિકા ધી ઇટર્નલ મોમેન્ટમાં દેખાય છે. એમાં સમાજના જુદા જુદા સ્તરો વચ્ચેનો સંઘર્ષ અને અમરત્વ માટે સંતાનની ઝંખના જેવા મુદ્દાઓ છે જે પછીથી વિકસે છે.
ઓકે, તો પહેલી નવલકથા વેર એન્જલ્સ ફિયર ટુ ટ્રેડ 1905, એમાં આ બે ગોળાર્ધ એટલે શું?
અહીં બહુ સ્પષ્ટ છે. એક તરફ ઇંગ્લેન્ડનું સોસ્ટન શહેર, ત્યાંનું હેરિંગ્ટન કુટુંબ, અત્યંત શિષ્ટ, નિયમોમાં બંધાયેલું, પણ અંદરથી લાગણી શૂન્ય, થોડું ધંભી પણ,
પ્રોઝ જેવું,
હા, કહી શકાય. અને બીજી તરફ છે ઇટાલીનું મોન્ટેરિયાનો ગામ, અણઘડ, આવેગશીલ પણ જીવંત, પેશનવાળો ભાગ.
અને વાર્તા?
હેરિટન કુટુંબની વિધવા પુત્રવધુ લીલિયા એ શોસ્ટનના બંધિયારપડાથી કંટાળીને ઇટાલી જાય છે અને ત્યાં એક સાવ સામાન્ય નીચલા ગણાતા વર્ગના યુવાન ઝીનો સાથે પ્રેમમાં પડીને પરણી જાય છે.
ઓ, હેરિંગ્ટન કુટુંબ માટે તો આ મોટો આઘાત હોય.
બરાબર, એ લોકો આ સંબંધને અભદ્ર માને છે. પછી લીલિયા એક બાળકને જન્મ આપીને મૃત્યુ પામે છે, એટલે હવે એ બાળકને
બચાવવા
એટલે ઇટાલિયન પ્રભાવથી દૂર કરવા.
હા, એમના મતે તો એ જ. એટલે લીલિયાનો દેવર ફિલિપ અને નણંદ હેરિયટ ઇટાલી પહોંચે છે અને એમની સાથે કેરોલાઇન એબોટ પણ છે.
કેરોલિનનું પાત્ર મહત્વનું લાગે છે.
હા, એ કડીરૂપ છે. શરૂઆતમાં એ હેરિંગ્ટન પક્ષે હોય એવું લાગે, પણ ઇટાલીના અનુભવો, ખાસ કરીને ઝીનોનો બાળક પ્રત્યેનો જે સહજ માલિકી ભાવ છે, જે આવેગ છે, એ જોઈને એ બદલાય છે.
પછી એક દુર્ઘટનામાં બાળકનું મૃત્યુ થાય છે ત્યારે ઝીનોની જે હિંસક પ્રતિક્રિયા છે લગભગ પશુ જેવી, અને બીજી બાજુ હેરિયટની જે ઠંડી સિદ્ધાંતવાદી ક્રૂરતા છે, એ બે વચ્ચેનો તફાવત ફિલિપને સમજાય છે.
તો શું કોઈ બદલાય છે? કોઈ જોડાણ થાય છે?
ફિલિપ અને કેરોલિન બંને બદલાય છે. એમના મૂલ્યોમાં પરિવર્તન આવે છે, જીવનને જોવાની એમની દ્રષ્ટિ બદલાય છે, પણ હેરિયટ એવી ને એવી જડ રહે છે. જોશી કહે છે કે આ અપરિવર્તનશીલતા એક પ્રકારનું મૃત્યુ જ છે.
એટલે પહેલી નવલકથામાં જ જોડાણનો પ્રયાસ અને એની મુશ્કેલીઓ દેખાય છે.
હા, ભલે કથાનકમાં થોડી નબળાઈઓ હોય, કાકતાલીય ઘટનાઓ હોય, પણ બે અલગ દુનિયાને સમજવાનો, જોડવાનો પ્રયાસ શરૂ થાય છે, રૂપાંતરણની શક્યતા દેખાય છે.
સરસ. હવે બીજી નવલકથા ધ લોંગેસ્ટ જર્ની 1907. અહીં યાત્રા કેવી છે? અહીં તો ઇટલી ઇંગ્લેન્ડ નથી.
ના, અહીં યાત્રા મુખ્યત્વે આંતરિક છે, મનની અંદરની. સંઘર્ષ છે વાસ્તવિક અને આભાસી વચ્ચેનો.
કોણા માટે?
બટ ના વ્યવહારુ પણ સંકુચિત અને લાગણીહીન જગતમાં.
પેલી શરૂઆતની ચર્ચા યાદ આવી, ગાયનું અસ્તિત્વ આપણે જોઈએ ત્યારે જ છે કે એમનેમ પણ છે?
હા, એ જ આખી નવલકથાનું બીજ છે. રિકી વાસ્તવિકતાને જોઈ શકતો નથી, એ એગ્નેસ પર પોતાની કલ્પનાનું આરોપણ કરે છે. મિત્ર સ્ટ્યુઅર્ટ આન્સેલ એને ચેતવે છે, પણ એ માનતો નથી. એ આભાસમાં જીવે છે.
અને એનું પરિણામ?
એનું પરિણામ નૈતિક પતન અને લગભગ આત્મઘાત સુધી પહોંચે છે. અહીં ભૂતકાળના રહસ્યો પણ છે. રિકીના મા બાપનો ઇતિહાસ, એનો સાવકો ભાઈ સ્ટેફન વોનહમ, જે પ્રકૃતિની નજીક છે, વધુ વાસ્તવિક છે.
રિકી એને સ્વીકારે છે?
શરૂઆતમાં નહીં, પણ અંતે પોતાની ભૂલો અને નબળાઈઓ સ્વીકારીને એ સ્ટેફનને બચાવવા જતા પોતાનું બલિદાન આપે છે. જાણે કે મરતા મરતા એ વાસ્તવિકતાને અને પોતાના મૂળને સ્વીકારે છે.
એટલે અહીં અખિલાઈ એટલે સત્યનો સ્વીકાર.
હા, સત્ય, વાસ્તવિકતા અને પોતાના મૂળનો સ્વીકાર. જોશી કહે છે કે રિકી ભલે મૃત્યુ પામે, પણ એનો જીવન પ્રવાહ સ્ટીફનના બાળક દ્વારા ચાલુ રહે છે. સાતત્યની વાત આવે છે. જોકે જોશી એ પણ સ્વીકારે છે કે આ નવલકથાનું બંધારણ થોડું ગૂંચવાડા ભર્યું છે.
પણ નાટ્યાત્મકતા છે ખરી.
ચોક્કસ.
રિકીનો આંતરિક સંઘર્ષ એને મહત્વનો બનાવે છે.
ઠીક છે, હવે ત્રીજી નવલકથા, એ રૂમ વિથ અ વ્યૂ 1908. ફરી પાછા ઇટાલી અને ઇંગ્લેન્ડ. શું આ પહેલા જેવું જ છે?
વિરોધ તો એ જ છે. ઇટાલી એટલે આવેગ, સહેજતા, વાસ્તવિકતા, અને ઇંગ્લેન્ડ એટલે શિસ્ત, સંસ્કારિતાના નામે દમન, ધંભ.
અને નાયિકા લ્યુસી,
લ્યુસી હની ચર્ચ ફ્લોરેન્સ જાય છે અને ત્યાં બે ઘટના બને છે. એક ખૂન જુએ છે અને બીજું જ્યોર્જ એમર્સન નામના યુવાન સાથે અચાનક ચુંબન થાય છે. આ બંને એને જીવનની કાચી વાસ્તવિકતાનો અનુભવ કરાવે છે.
પણ ઇંગ્લેન્ડ આવીને એ સેસિલ વાઇસ સાથે સગાઈ કરે છે, જે બુદ્ધિશાળી પણ ઠંડો છે. હા, એટલે સંઘર્ષ શરૂ થાય છે લ્યુસીના મનમાં. સમાજનું દબાણ સ્વીકારીને સેસિલ સાથે ખોટું જીવન જીવવું, કે પછી પોતાના દિલનું માનીને જ્યોર્જ સાથેના સાચા પ્રેમને સ્વીકારવું.
પેલા ત્રણ ચુંબન મહત્વના છે, નહીં?
બિલકુલ. પહેલું જ્યોર્જ સાથે ઇટાલીમાં આવેગ ભર્યું, બીજું સેસિલ સાથે ઇંગ્લેન્ડમાં ઠંડુ, યાંત્રિક, અને ત્રીજું ફરી જ્યોર્જ સાથે ઇંગ્લેન્ડમાં, જે નિર્ણાયક બને છે.
અને પેલી શાર્લોટ બાર્ડલેટ, લ્યુસીની સંબંધી.
હા, એનું પાત્ર જટિલ છે. દેખીતી રીતે એ નિયમોની હિમાયતી છે, પણ અંદરખાને એ જ લ્યુસી અને જ્યોર્જને મળવામાં મદદ કરે છે.
જોશી અને શુભાશુભની એકતા કહે છે,
એટલે કે સારું અને ખરાબ એકબીજા સાથે જોડાયેલું હોય છે.
હા, જે વાત રિકી એલિયટ નહોતો સમજી શક્યો. અંતે લ્યુસી હિંમત બતાવે છે, સાચા પ્રેમને પસંદ કરે છે અને રૂમ વિથ અ વ્યૂ એટલે કે જીવનની વિશાળતા અને વાસ્તવિકતા મેળવે છે.
તો અહીં જોડાણ એટલે પ્રેમ અને સહેજતાનો સ્વીકાર.
બરાબર, ચાલો હવે આવીએ હાવર્ડ્સ એન્ડ 1910. સુરેશ જોશી આને ફોર્સ્ટરની પરિણીતિ ગણાવે છે અને પેલું ઓનલી કનેક્ટ સૂત્ર તો આનું જ છે. અહીં કોને કોને જોડવાની વાત છે?
અહીં ફોર્સ્ટરનો વ્યાપ ઘણો મોટો છે. વાત ખાલી બે વ્યક્તિ કે બે સંસ્કૃતિની નથી, અહીં ઇંગ્લેન્ડના ત્રણ મુખ્ય વર્ગો અને એમની જીવનદૃષ્ટિને જોડવાનો પ્રયાસ છે.
ત્રણ વર્ગો કયા કયા?
એક તરફ છે સ્લેગલ બહેનો માર્ગારેટ અને હેલન, સંવેદનશીલ બુદ્ધિજીવી કલાપ્રેમી જેઓ આંતરિક જીવન જીવે છે. બીજી તરફ છે વિલકોક્સ કુટુંબ, હેનરી વિલકોક્સ અને એના સંતાનો, વ્યવહારુ ધંધાદારી કાર્યક્ષમતાને મહત્વ આપનારા જેઓ બાહ્ય જીવન પર ભાર મૂકે છે.
અને ત્રીજા?
ત્રીજા છે લિયોનાર્ડ બાસ્ટ, નિમ્ન મધ્યમ વર્ગનો યુવાન જે સંસ્કાર અને જ્ઞાન માટે તલસે છે પણ ગરીબી અને સંઘર્ષમાં અટવાયેલો છે.
આ ત્રણેય વચ્ચે પુલ કેવી રીતે બંધાય?
એ પુલ બાંધવાનું કામ કરે છે રૂથ વિલકોક્સ, હેનરીની પહેલી પત્ની, અને એનું ઘર હાવર્ડ્સ એન્ડ.
રૂથ વિલકોક્સ એ તો શરૂઆતમાં જ મૃત્યુ પામે છે ને?
હા, પણ એનો પ્રભાવ રહે છે. રૂથ પરંપરા, પ્રકૃતિ, ધરતી સાથેના જોડાણનું પ્રતીક છે. એનામાં સ્લેગલ જેવી સંવેદનશીલતા અને વિલકોક્સ જેવી ધરતીની સમજ બંનેનો સમન્વય છે. એનું ઘર હાવર્ડ્સ એન્ડ એ જાણે આ બધા પાત્રોને જોડવાનો પ્રયાસ કરે છે.
પ્રતીકો પણ મહત્વના લાગે છે. અહીં પેલું ઘાસ,
હા,
અને બીથોવનની સિમ્ફની.
ચોક્કસ, ઘાસનું પ્રતીક વારંવાર આવે છે. રૂથના હાથમાં, હાવર્ડ્સ એન્ડ પાસે, સૈનિકોની કબર પર, હેલેનના બાળકના રમકડામાં. જોશી કહે છે કે એ પ્રકૃતિ, સાતત્ય અને વિલકોક્સના યાંત્રિક મૂલ્યોના વિરોધનું સૂચક છે.
અને સિમ્ફની?
બીથોવનની પાંચમી સિમ્ફની સાંભળતી વખતે હેલેનને જે અનુભવ થાય છે, એક તરફ વિશ્વનો ખાલીપણો અને ભય, ગોબ્લિન્સ, અને બીજી તરફ વીરતા અને ઐશ્વર્ય, એ આખી નવલકથાના સંઘર્ષનું પ્રતિબિંબ છે. જીવનનો અર્થ શોધવાની મથામણ.
અને કથામાં શું બને છે? કોણ કોની સાથે જોડાય છે?
માર્ગારેટ સ્લેગેલ, જે બુદ્ધિ અને સંવેદનાનું પ્રતીક છે, એ હેનરી વિલકોક્સ સાથે લગ્ન કરે છે, જે વ્યવહારુ જગતનું પ્રતીક છે. આ એક સભાન પ્રયાસ છે પ્રોઝ અને પેશનને જોડવાનો.
અને હેલન?
હેલેન આવેશમાં આવીને લિયોનાર્ડ બાસ્ટ સાથે જોડાય છે. પછી વાર્તા બહુ ગૂંચવાય છે. ભૂતકાળના સંબંધો ખુલ્લા પડે છે, ગેરસમજો થાય છે, વર્ગભેદ નડે છે અને અંતે હિંસા થાય છે. લિયોનાર્ડનું મૃત્યુ થાય છે.
તો શું ઓનલી કનેક્ટ સફળ થયું? જોડાણ થયું ખરું?
પૂરેપૂરું નહીં, અને એ જ ફોસ્ટરની વાસ્તવિકતા છે. અંતે હાવર્ડ્સ એન્ડ ઘર શ્લેગલ બેનો પાસે આવે છે. હેલેનના બાળકમાં ભવિષ્યની આશા દેખાય છે, જાણે રૂથ વિલકોક્સનો આત્મા જીત્યો હોય.
પણ સંબંધો?
સંબંધો જટિલ રહે છે, અધૂરા રહે છે. માર્ગારેટ અને હેનરી વચ્ચેનું જોડાણ પણ સપાટી પરનું જ લાગે છે. જોશી અહીં જ ફોસ્ટરની મહાનતા જુએ છે. એ આદર્શ આપે છે પણ એને પામવાની મુશ્કેલીઓ અને મર્યાદાઓ પણ બતાવે છે. ઓનલી કનેક્ટ એ સતત કરવાનો પ્રયાસ છે, કોઈ સહેલી સિદ્ધિ નથી.
આ ખરેખર બહુ ઊંડી નવલકથા લાગે છે. ચાલો હવે છેલ્લી અને કદાચ સૌથી વધુ ચર્ચાયેલી કૃતિ, એ પેસેજ ટુ ઇન્ડિયા 1924. અહીં અખિલાઈની આરત ભારત જેવા મોટા અને જટિલ કેનવાસ પર કેવી રીતે આવે છે?
અહીં ફોસ્ટર આ પ્રશ્નને એના સૌથી વિશાળ ફલક પર લઈ જાય છે. અહીં સંઘર્ષ ખાલી વ્યક્તિઓ કે વર્ગો વચ્ચે નથી.
તો કોની વચ્ચે છે?
સંસ્કૃતિઓ વચ્ચે, પૂર્વ અને પશ્ચિમ, ધર્મો વચ્ચે, હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી, શાસક અને શાસિત વચ્ચે, અંગ્રેજો અને ભારતીયો, અને છેવટે તો આખા બ્રહ્માંડ અને માણસના અસ્તિત્વના અર્થ વચ્ચે. શું ખરેખર કોઈ જોડાણ શક્ય છે? કોઈ એવું સાર્વત્રિક સત્ય છે જે બધા ભેદ ઓગાળી દે?
મુખ્ય પાત્રો છે મિસિસ મૂર અને એડેલા ક્વેસ્ટેડ, જે સાચું ભારત જોવા આવે છે, અને ડોક્ટર અઝીઝ અને ફિલ્ડિંગ.
હા, પણ કેન્દ્રમાં છે પેલી મરાબાર ગુફાઓ. એ બહુ રહસ્યમય છે.
એ ગુફાઓનું શું મહત્વ છે?
એ ગુફાઓ જાણે નવલકથાનું હૃદય છે. પ્રાચીન, અંધારી, બધી એક સરખી દેખાય, અને અંદર એક વિચિત્ર પડઘો પડે છે. બોઉમ
બોઉમ.
હા,
જોશી સમજાવે છે કે આ પડઘો કોઈ પણ અવાજને,
ગમે તેટલો અર્થપૂર્ણ કે પવિત્ર હોય એને એક જ નિરર્થક ભેદભાવ વગરના ધ્વનિમાં ફેરવી નાખે છે. શુભ અશુભ, સારું ખરાબ, બધા ભેદ ભૂસાઈ જાય, બધું જ બોઉમ બની જાય.
આ તો બહુ ગહેન વાત છે. મિસિસ મૂર પર આની શું અસર થાય છે? મિસિસ મૂરની ખ્રિસ્તી શ્રદ્ધા હચમચી જાય છે. એને લાગે છે કે જો બધા ભેદ મિથ્યા હોય તો પછી ધર્મનો અર્થ શું?
અને એડેલા સાથે જે ઘટના બને છે એ પણ ગુફામાં જ બને છે ને?
જેના કારણે અઝીઝ પર આરોપ મુકાય છે.
હા,
ગુફામાં ખરેખર શું થયું એ સ્પષ્ટ નથી. કદાચ એ પડઘાની અસર હેઠળ એડેલાને કોઈ ભ્રમ થયો હોય. પણ આ ઘટના અંગ્રેજ ભારતીય સંબંધોમાં ભડકો કરે છે.
પણ કોર્ટમાં એડેલા સત્ય બોલે છે ને?
હા, હિંમત બતાવીને. અને અઝીઝ નિર્દોષ છૂટે છે. પણ જે સંબંધો બંધાયા હતા, જે મિત્રતાનો પ્રયાસ થયો હતો, એ તૂટી જાય છે, વિચ્છેદ થઈ જાય છે.
જોશી, નવલકથાની રચના વિશે પણ કંઈ કહે છે ને? ત્રણ ખંડ.
હા, સોનાટા જેવી રચના. પહેલો ખંડ મસ્જિદ, મિત્રતા જોડાણની શરૂઆત. બીજો ખંડ ગુફા, ભેદ વિચ્છેદ રહસ્ય. ત્રીજો ખંડ મંદિર, ગોકુલષ્ટમીનો ઉત્સવ, અસ્તવ્યસ્ત પણ જાણે બધું સમાવી લેતી એકતાનો એક ક્ષણિક અરાજક પ્રયાસ.
એટલે રચના પણ જોડાણ અને વિચ્છેદની વાત કરે છે.
બરાબર. અને ભમરીનું પ્રતીક પણ છે, જે મિસિસ મૂર જુએ છે, પછી ગોડ બોલેના ભજનમાં આવે છે. કદાચ એ કોઈ ભેદભાવ વગરના સાર્વત્રિક સદભાવનું સૂચન કરે છે, પણ એને પામવું બહુ મુશ્કેલ છે.
તો અંતે શું? અંત તો નિરાશાજનક જ લાગે છે. અઝીઝ અને ફિલ્ડિંગ ફરી મિત્ર નથી બની શકતા?
ના, નથી બની શકતા. અંત સ્પષ્ટ કહે છે, ના, હમણાં નહીં, ના, ત્યાં નહીં. માણસો વચ્ચે, સંસ્કૃતિઓ વચ્ચે, કદાચ માણસ અને કુદરત વચ્ચે પણ અંતરાયો બહુ મોટા છે.
એટલે જોડાણ અશક્ય છે.
એ સમય અને સંજોગોમાં તો કદાચ અશક્ય જ હતું. જોડાણ એક આદર્શ છે, એક આરજ છે, પણ વાસ્તવિકતા બહુ કઠિન છે. મિસિસ મૂર પણ કોઈ સિદ્ધિ વગર મૃત્યુ પામે છે, જો કે એની યાદ બીજાઓને અસર કરે છે.
આટલું બધું વિશ્લેષણ કર્યા પછી સુરેશ જોશી ફોસ્ટરની મર્યાદાઓ વિશે શું કહે છે? કે પછી તેઓ ફક્ત પ્રશંસા જ કરે છે?
ના ના, જોશીનું મૂલ્યાંકન બહુ સંતુલિત છે. એ ફોસ્ટરની શક્તિઓ તો ગણાવે જ છે, પણ મર્યાદાઓ પણ સ્પષ્ટ કહે છે.
જેવી કે?
જેમ કે પાત્રોનું અચાનક કે અકાળે મૃત્યુ પામવું, ક્યારેક કથાનકમાં વધારે પડતી કાકતાલીય ઘટનાઓ આવી જવી, જે વિરોધી બળો છે જેમ કે હેરિટન કુટુંબ કે વિલકોક્સ કુટુંબ, એ ક્યારેક એટલા મજબૂત નથી લાગતા કે સંઘર્ષ વધારે ધારદાર બને. અને અખિલાઈની સમસ્યા રજૂ થાય છે. ઓનલી કનેક્ટ જેવો ઉકેલ સૂચવાય છે, પણ એની પૂરેપૂરી સિદ્ધિ, એક સંતોષકારક સમાધાન ભાગ્યે જ જોવા મળે છે. પાત્રો અધૂરા અતૃપ્ત રહી જાય છે.
ઓકે, આટલી મર્યાદાઓ છતાં છેવટે જોશી એવું શા માટે માને છે કે ફોસ્ટર આજે પણ મહત્વના છે? એમની પ્રસ્તુતતાનું કારણ શું?
જોશી માટે આ બધી મર્યાદાઓ ગૌણ છે. ફોસ્ટરની ખરી તાકાત, એમની કાયમી અપીલનું રહસ્ય, એ જ અખિલાઈની આરત છે.
એ આરત પોતે જ?
હા, એ સતત આપણને યાદ અપાવે છે કે આપણે ટુકડાઓમાં જીવવાનું નથી, આપણે આપણી સહાનુભૂતિનો વ્યાપ વધારવાનો છે. વ્યક્તિગત સંબંધોમાં, સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે, અલગ અલગ સંસ્કૃતિઓ વચ્ચે અને આપણા પોતાના મનની અંદરના વિરોધો વચ્ચે પુલ બાંધવાનો પ્રયત્ન કરવાનો છે.
અને આજના સમયમાં તો આ વાત વધુ જરૂરી લાગે છે.
બિલકુલ. યુદ્ધો પછીની દુનિયા હોય કે આજનો ધ્રુવીકરણનો સમય હોય, આ જોડાણનો આદર્શ હંમેશા પ્રસ્તુત રહેવાનો. અને ફોસ્ટર એ પણ બતાવે છે કે આ સહેલું નથી. એમાં પીડા છે, નિષ્ફળતા છે, પણ પ્રયત્ન છોડવાનો નથી.
એટલે એમનું નિરૂપણ પ્રમાણિક છે.
હા, માનવ સંબંધોની જટિલતા, એની કરુણતા અને છતાં એમાં ટકી રહેલી આશાનું જે સંવેદનશીલ અને બહુસ્તરીય નિરૂપણ ફોસ્ટર કરે છે, એ જ એમને હંમેશા વાંચવા યોગ્ય બનાવે છે.
ખૂબ સરસ. તો આપણે એમ કહી શકીએ કે સુરેશ જોશીની નજરે ઈ.એમ. ફોસ્ટરનું સાહિત્ય એટલે જીવનના જુદા જુદા ટુકડાઓને લાગણી અને બુદ્ધિ, વ્યક્તિ અને સમાજ, સંસ્કૃતિઓ જોડવાની એક અખંડ અનુભૂતિ પામવાની સતત મથામણ અને એની તીવ્ર ઝંખના, એટલે કે અખિલાઈની આરતનું આલેખન.
બરાબર. અને આ આરતનું સંવેદનશીલ અને પ્રશ્નાર્થક નિરૂપણ એ જ ફોસ્ટરનું મોટું પ્રદાન છે.
પેલો અંતિમ વિચાર જે આપે કહ્યો એ પેસેજ ટુ ઇન્ડિયાના અંત વિશે.
હા, પેલું ના, હમણાં નહીં, ના, ત્યાં નહીં, એ આપણને વિચારતા કરી મૂકે છે. શું એ નિરાશાવાદ છે કે માણસ ક્યારે જોડાઈ શકશે જ નહીં?
અથવા
કદાચ ફોસ્ટર એમ કહેવા માંગે છે કે મંઝિલ મળે કે ન મળે, પણ એ મંઝિલ તરફ જવાનો જે સંઘર્ષ છે, જે પ્રયત્ન છે, જે આરત છે, એ પોતે જ મહત્વની છે. કદાચ સંપૂર્ણ અખિલાઈ ક્યારેય શક્ય ન બને, પણ એ દિશામાં ચાલતા રહેવું એ જ માનવ હોવાનો અર્થ છે. આ પ્રશ્ન ફોસ્ટર આપણા માટે ખુલ્લો છોડી જાય છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.